ભગવાન સૌ પ્રજાની વચ્ચે સમરસ થઈ એકરૂપ થઈને વાત કરી રહ્યા છે સત્સંગની, કે ભગવાનમાં વિશ્વાસ અનન્યતા, જ્યાં બીજો કોઈ વિકલ્પ જ નહીં. જેમ શ્વાસ લેવો હોય અને પ્રાણ ટકાવવો હોય તો અવા એટલે અવા, એમાં બીજું કઈ ચાલે જ નહીં. પાણીથી શ્વાસ ના લે, અનાજનો શ્વાસ ના લે, પણ અવા એટલે એમ અભા ઉપર વિશ્વાસ છે અને અભા ઉપર માત્ર એક જ આધાર છે, એમ પરમાત્મા ઉપર પણ શ્વાસની માફક એક જ આધાર હોવો જોઈએ, બીજે ક્યાંય વિશ્વાસ નહીં. અચલ નિષ્ઠા, એક ભરોસો, એક બલ, એક આસ, વિશ્વાસ. તુલસીજીએ માણસના આરંભની અંદર વાત કરી. આમ વિશ્વાસ માત્ર એક પરમાત્મા એવો ભાવ આપતા ભગવાન બહુ સ્પષ્ટ થોડાની અંદર કહી દીધું, બહુત કહુ કા કથા બઢાય. બસ હવે આટલું બહુ થઈ ગયું, તમે તો સજ્જન માણસ છો, તમને કઈ વધારે કહેવાય ખરું. ભગવાને પ્રજાને કહ્યું કે મારા રામરાજની પ્રજા છે, બહુત કહું કા કથા બઢાઈ, તમને વધારે શું દુખું, તમે તો સમજો છો, આટલા ટૂંકાની અંદર સમજી જશો. જેમ આપણે પત્રની અંદર લખીએ તો તમે ટૂંકામાં સમજી જશો, એમ અહીંયા આગળ તમને બહુત કહું કા કથા બઢાઈ. આ વાતો વધારે લાંબી લાંબી સત્સંગને ક્યાં સુધી કરવી, બસ ઘણી બધી વાતો થઈ. હવે અને એ આચરણ જે છે આ પ્રમાણે જ આચરણ કરે છે, હું એને વશ, હું એને આધીન થઈ જઉં. ભગવાન બાલકૃષ્ણને સુરદાસ પાસે ભજન સાંભળવાનો શોખ, સુરદાસજીની પાસે જઈને બેસી જાય અને ભજન સાંભળે અને પેલા સંભળાવે, અને રોજ એમને લાકડી પકડી દોરીને લઈ જાય ને લઈ આવે. એ આ આચરણ, બસ અમે ભાઈ ભજન સાંભળવાના જ માત્ર સ્વાર્થમાં સુરદાસની જોડે ભગવાન બંધાઈ ગયા, એમને દોરી જાય. પછી એક ખાડો આવે, કે જોજો અહીંયા આગાડી ઉભારો પડી જશો, તમે અહીંયા ઉભારો પડી ના જવાય, એમ કરીને ભગવાન હાથ છોડાવીને આમ નીકળ્યા ને ત્યાંથી. ત્યારે સુરદાસ બોલ્યા કે હાથ છોડાવીને જાઓ છો એમાં શું વધારાનું છે, પણ મારા હૃદયમાંથી નીકળીને જાઓ તો હું સમજુ તમને. કેટલો સરસ ભાવ છે એ આચરણ, બસ અમે ભાઈ, હે ભાઈઓ, હે પ્રજાજનો, બસ હું આવા આચરણને થી એને વશ થઈ જઉં. સુરદાસને વશ થઈ ગયા એવા અનેક, જેમ ભિલની કે ચાર બેર મેં પ્રભુ એની સાથે બંધાયો, દ્રૌપદી કે કાચે ધાગો મેં એની અંદર બંધાયો. આમ એ આચરણ, બસ બસ અનન્ય ભાવથી જે મારી ઉપાસના કરે છે ને હું એને આધીન. આટલી સરસ વાતો કયા પછીથી ભગવાન કહે છે વૈર અને વિગ્રહ આસ. જીવનની અંદર કોઈની સાથે વેર નહીં, યુધિષ્ઠની માફક અજાત શત્રુ. ભલે બીજો માણસ કદાચ, પણ આપણા મનથી કોઈના પ્રત્યે વેરભાવ, અરે કોઈને પોતાના પ્રત્યે ન થાય. કોઈની સાથે વૈર નહીં, દુરાગ્રહ નહીં, સંઘર્ષ નહીં, વિગ્રહ એની સાથે લડાઈ ઝઘડો નહીં, કોઈ કોઈની પાસે કોઈ પણ પ્રકારની આશાય. નિર્વૈર સંગરહિતમ યો મદ ભક્ત સમે પ્રિય યો ન દ્વેષ્ટિ, કે જે બીજા કોઈ એનાથી નથી બીતા અને બીજા નથી બીતો. અનપેક્ષ સુચિરદક્ષ ઉદાસીનો ગતવ્યથ, એમ આશા પણ નહીં, કોઈને કોઈનો ત્રાસ એને નહીં અને એનાથી બીજાને પણ ત્રાસ. પોતાની ધીરતા અને સ્થિરતાથી ભગવત પરાયણ, જેમ ભગવત જેમને જેને ભક્તિના લક્ષણો કહેવાય ને, ભક્તના લક્ષણો 12મા અધ્યાયમાં, બસ એ ભક્તના લક્ષણો જેની પાસે હોય એ જ રામ રાજ્યની અંદર પ્રભુનો થઈ શકે. અને એટલા માટે કહ્યું રામ રાજ્યની અંદર કોની સાથે વેર નતો, કઈ વિગ્રહ નતો, કોઈ પ્રકારની આશાઓ નથી, કોઈને ત્રાસ પણ નતો. રામ રાજ્ય એટલે એ રામ રાજ્ય, રામ રાજ્ય એમાં કોઈ બીક ના મળે, કોઈ ભય ના મળે, કોઈ ચોરી ના મળે, કોઈ જેલ ના મળે, કોઈ સજા ના મળે. તો આમ સુખમય બસ એનું જીવન આખું જ સુખમય કે શાંતિથી રહેવાય, એટલે બસ વધારે કઈ નથી જોયું, નિરાતે શાંતિથી રહેવાય. સુખમય તાહી સદા, બધી આશાઓ જે હતી ને એને નિરાશ કે વ્યાકુળતા કે દુઃખી કરવા વાળી નથી. કોઈ પણ આશા કરે, આપણે વિચાર કરી કઈક બાબતની આપણે ઈચ્છા કરી, ક્યાંથી લાવી આપણે તો હવે, પણ એ આશાઓ એવા પ્રકારની થતી કે પૂર્ણ થાય, એમાં સંતોષ મળે અને એમની અંદર સુખ મળે. સુખમય સદા સબ એને ભગવાનના રાજની પ્રજાને બધી જ પ્રકારે એને સુખમય. કોઈ પણ આશા કરે એ આશાઓ એના માટે, જેમ કે કલ્પ વૃક્ષની નીચે બેસે અને કલ્પ વૃક્ષની માપની નીચે બેસીને નિરાંતે બસ હાશ નિરાંત, તો કલ્પવૃક્ષ એને નિરાંત આપી દે, સુખ આપી દે, શાંતિ આપી દે, એમ ભગવાનના રામરાજરૂપી કલ્પ વૃક્ષની નીચે પોતે જે કઈ ઈચ્છા કરે એ ઈચ્છા એને સુખમય પ્રાપ્ત થાય. ઈચ્છા કર્યા પછી ના મળે એવું નહીં, મળે સંતોષ, અને મળે જ મળે, કારણ કે ભગવાનના રાજની અંદર, કલિકાલના રાજ, કલિયુગના રાજની અંદર જૂઠ પ્રપંચ છળ કપટ બધું જ હોય, કારણ કે રાજા જ છળ કપટ ને જૂઠ પ્રપંચ વાળો છે કલિયુગ. એટલે પ્રજા પણ એ જ પ્રકારે એની સાથે, અને ગમે રાજા જે પ્રમાણે આચરણ કરતો હોય એવી પ્રજા આચરણ કરે તો રાજાને ગમે એ માણસ. રાજા જેવું આચરણ કરતો હોય, જો ખૌદ્રો હોય, પૈસા ખા ખા કરતો હોય તો પ્રજા પ્રજા પૈસા ખાવા વાળી જ થવાય. તો એમ જે કઈ પ્રજા રાજા ઈચ્છે, રાજા જે સ્વભાવ વાળો હોય એ પ્રમાણે તમે એને અનુસરો ને તો બહુ સારા લાગે. એટલે કલયુગની અંદર આવા માણસો સારા લાગે કલ્યુગ, અને રામરાજની અંદર ભગવાન રામની ઈચ્છા પ્રમાણે સાત્વિકતા સંયમ ભજન વેર વિગ્રહ વગરનું જીવન એને સારું લાગે, અને પોતે પણ એ રીતે જીવે છે, રહે છે. 85,000 વર્ષ રાજ કર્યું છે ભગવાન, અને ત્યાં સુધી કોઈ પણ જાતનો સંઘર્ષ લડાઈ યુદ્ધ વેર ઝેર કશું જ ના. એટલે જે પ્રજા કેટલી શાંત હશે, કેટલી સમૃદ્ધ હશે, જ્યાં શાંતિ હોય ને ત્યાં સમૃદ્ધિ વધે. ભારતના બીજા પ્રાંતોમાં જોઈ આવજો, ગુજરાત જેટલી સમૃદ્ધિ વિકાસ, કેમ કે અહીંયા શાંતિ છે, લોકો સામેથી ચાલી ના. એમ રામરાજની અંદર પણ વર્ષો સુધી પ્રજા સુખી શાંત અને સમૃદ્ધ, કેમ કે ત્યાં કોઈ પણ સંઘર્ષ કોઈ પણ ઝઘડો કે લડાઈ નથી. એટલે સુખમય તાહી સદા સદ આશા, બસ એ જ ગીતાના 12મા અધ્યાયની અંદર જે કઈ ભગવાને ભક્તના લક્ષણો બતાવ્યા, અહીંયા આગળ ભગવાન પોતાના શ્રી મુક્તિ બતાવી દીધા. અનિકેત સ્થિરમતી, ઘર 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 બાર વગરનો, છતાં સ્થિર બુદ્ધિ વાળો, યો મત ભક્ત સમે પ્રિય, ભગવાને પણ કહ્યું મને એ પ્રિય છે કે જે મારી ઈચ્છાને, જે કઈ કોઈ પણ વ્યક્તિ નિર્ભય થઈને મને એની સત્ય વાત કહી દેશે એ મને પ્રિય લાગશે એમ પહેલેથી વચન આપ્યું પ્રજાને. એટલે ભગવાનને એ પ્રિય છે. તો અહીંયા અનઘ અનારંભ માન વગરનો અહંકાર વગર આમ કોઈ પણ કોઈ દિવસ આવેશમાં ના આવે ને પાછો બુદ્ધુ ના હોય ડફોર ના હોય દક્ષ ચપલ અને વિશેષ જ્ઞાન વાળો. હંમેશા સજ્જનોનો સંગ કરવો સત્સંગ કરવો એ એમના જીવનની અંદર આ એક લક્ષ્ય. રામરાજની અંદર ભગવાને કહી દીધું કે આટલી મારી વાત સમજો અને આ રીતે જીવન જીવજો. એવી રીતે અનઘ નિષ્પાપ કોઈ પણ પાપ નહીં કરવાનું, ક્યારે પણ ક્રોધ કે આવેશમાં નહીં આવવાનું અને જ્યારે જીવો ત્યારે ચપળતાથી જીવજો. કુંઠિત નહીં, કુંઠિત જીવન એટલે સાવ કઈ સમજ જ ના પડતી હોય અને જડતા જેવો. એટલે એનું નામ કહ્યું કે જીવવું તો દક્ષ દક્ષ દક્ષતાથી જીવવું અને સમજણપૂર્વક જીવવું વિજ્ઞાન. અને એના માટે કહ્યું પ્રીતિ સદા. અને એના માટે જો સારા માણસનો સંગ કર્યો હશે સારા રહેવા, દુરાચારી નો સંગ કરશો તો કલિરાજાના રાજની અંદર રહેવાશ, અને સત્સંગ કરીશું સંતોની નજીક બેસીશું તો રામરાજની અંદર રહેવાશ. જીવનમાં રામરાજ્ય સ્થાપવા માટેનો ભલે સૌથી પહેલી શરૂઆત આપણાથી થવી જોઈએ. કોઈ પણ સત્કાર્યની શરૂઆત પોતાનાથી શરૂ કરો. તો રામરાજની સ્થાપના એ રીતે ભગવાને સ્વયં પોતાનામાં સ્વતંત્રતા જોઈતી હતી તો આફ્રિકાથી ગાંધી આવીને આ ધરતી પર ઉતર્યા અને મારે સ્વતંત્રતા અપાવી છે, તમે મારી સાથે કોણ છે, તમને શરૂ તો કરવા દો. શરૂઆત કરી તો આખી આખો દેશ એની આખી પ્રજા એની સાથે થઈ ગયું. એમ કોઈ પણ સત્કાર્ય લઈને બેસીએ તો સત્કાર્યમાં બધા જ સાથે સત્સંગમાં આવશે. સંઘ જેવો હશે એ પ્રમાણેનું કાર્ય કરી શકાશે. અહીંયા આગળ ભગવાને કહ્યું પ્રીતિ સદા સજ્જન સંસર્ગ. સારા માણસોનો સંગ કરીશું તો સારા થવાશે અને કંઈક રામરાજની માફક સુખી થઈશું. પણ જો કોઈ દુરાચારી કોઈ વ્યસની કોઈ કુમાર્ગી એનો સંગ કરશો તો આડે રસ્તે જશું, એમાં રાવણ રાજ થવાનું કે રામરાજ નહીં. એટલે ભગવાને પોતાના શ્રીમુખથી કહ્યું કે બસ સજ્જનોનો સંગ કરજો. એના માટે વૃત્રાસુરે ભાગવતની અંદર કથા કરી, હે પ્રભુ મને આપો ને તો કઈ સજ્જનોનો સંગ આપ જેથી મારા જીવનની અંદર હું આપના સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ. તો આમ વૃત્રાસુર જેવો છે રાક્ષસ, પણ એને પણ માગ્યું કે મને સાધુજનોનો સંગ આપ. અરે મને સાધુજનોનો સંગ ભાગ્ય મળ્યું મારા ભાઈ. એમ પ્રીતિ સદા સજ્જન સજ્જ જેટલો પ્રેમ કરાય પણ પ્રેમ કરવાની ઈચ્છા થાય સજ્જનો. ક્યારે પણ સ્વાર્થ સાધવા માટે કોઈ પેલાને કોઈ માફિયાને કે ગ્લેન આટલા લાખ આપીશ આટલું આનું જઈને કરી આવજે એ તો દુર્જન કુસંગ થયો. સત્સંગ માટે તો કહ્યું વેર વિગ્રહ નહીં અને નિરંતર દુર્જનથી આઘારે અને સજ્જનનો સંગ કરવો જેથી આપણે આપણા જીવનની અંદર રામ રાજ્યની સ્થાપના કરી તખલું છે. તખલું કેવું કેટલું હોય કેવડું હોય, સહેજ પવન આવે તો હવામાં ઉડી જાય. એટલે જે કોઈ આ વિષય વાસનાઓ છે દુરાચાર છે એ ક્ષણિક સુખ આપવા વાળા અને સ્વર્ગ અપવર્ગ જે કોઈ ક્ષણિક સુખ આપવા વાળા જે છે એ તો રખલા સમાન ગણીને ચાલે, કોઈનું પણ ધન કોઈની કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી નહીં, અને એનાથી દૂર રહેવું. ને કહ્યું તૃણ સમ વિષય વાસનાઓ છે, જે હલકી વૃત્તિઓ છે એ તો તખલા સમાન ગણીને છોડી દેજો, કારણ ઘણી અલ્પ સુખ આપનારી, બિલકુલ ક્ષણિક સુખ આપવા વાળી, એટલે એનામાં જરાય પણ સુખની અપેક્ષા ન રખાય. એટલા માટે એને દૂર રાખજો. જેમ ઘરની અંદર તખલા પડ્યા હોય કચરા રૂપે, તેને વારીને બહાર ફેંકી દે છે, કચરામાં નાખી દે છે, એમ વિષય વાસનાઓને પણ જે ક્ષણિક સુખ આપવા વાળી છે એને પહેલેથી જ વારીને બહાર ફેંકી દેજો. અને સત્સંગ કરજો. સત્સંગ ત્યારે જ થાય કે વૃત્તિઓ શાંત હોય, વૃત્તિઓની અંદર તો વિષય વાસના ન હોય. અને વિષય વાસનાઓથી દૂર રહેવા માટે પણ સત્સંગની અને સજ્જનોના સંગની આવશ્યકતા.